તારીખ 16/6/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 21-24 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સવન પ્રવચન નંબર 6.
કરે કહો તમે ભારે ત્યાગી છો, માં ધર્મ ને બાને અન્યથા વર્તનારા બે વર્ગ પૂછે છે. કોઈ શરીર બળ વાળા હોય તે ક્રિયાકાંડ ને કાયદેશ માં વર્તે છે, અને જે શરીર બળ માં મંદ હોય પણ બુદ્ધિબળ વિશેષ હોય તેને ચારિત્ર ઉપર એટલે કશાય ટાળવા તરફ લક્ષ હોતું નથી. પણ સુષ્ટિ જ્ઞાની પણ હોય છે એ બુદ્ધિવાળા ક્રિયાકાંડ વાળા ને શાસ્ત્ર નું જાણપણું હોય એ ત્યાગ કરતા હોય એને નિષેધે, સમજ્યા વગરના બધા ત્યાગ કરે છે, બે જાય છે. બંને એકબીજાને આત્માના ભાન વિના નિષેધે છે. આ બંનેમાંથી બંને મતાર્થીપણામાં જ જાય છે, બંનેમાંથી એકે આત્માર્થીપણામાં આવતા નથી. વળી કોઈને બંને પ્રકાર હોય એટલે કે પરમાર્થ સમજ્યા વગરનું શાસ્ત્ર જ્ઞાન પણ હોય, આવા પણ હોય પાછા એક પક્ષવાળા પણ હોય અને બે પક્ષવાળા પણ હોય છતાં આત્મજ્ઞાન ન હોય. વળી કોઈને બંને પ્રકાર હોય, કેમ કે પ્રવચનમાં તો બધા ભેદ પ્રભેદ પછી લઈ લે છે, ગાથામાં મર્યાદિત વાત છે, માત્ર બાહ્ય ત્યાગી ત્યાગીની વાત છે. પણ એ નિમિત્તે જેટલા આત્મજ્ઞાન વગરના જે કોઈ પ્રકારના હોય એ બધા અનુસરવા યોગ્ય નથી, એ સ્પષ્ટ વાત છે. વળી કોઈને બંને પ્રકાર હોય એટલે કે પરમાર્થ સમજ્યા વગરનું શાસ્ત્ર જ્ઞાન બાહ્ય જ્ઞાન હોય, શાસ્ત્રનું બાહ્ય જ્ઞાન હોય જાણપણા માત્ર અને ક્રિયા પણ પાળતો હોય તો પણ સતની એને ખબર નથી. તે બેઉને વિપરીતપણે માને છે અને કહે છે કે જુઓ, અમે સમજીને જ્ઞાન અને ક્રિયા બંને કરીએ છીએ. અમે તો જ્ઞાનમાં પણ માનીએ છીએ અને આચરણમાં પણ માનીએ છીએ. જ્ઞાનપૂર્વક અમે આચરણ પણ બરાબર કરીએ છીએ, શાસ્ત્રના જ્ઞાનની પણ બરાબર શાસ્ત્ર અનુસાર વાત કરે, વિરુદ્ધ ન કરે. વિરુદ્ધ કરે એને તો આપણે કંઈ ચર્ચા કરવાનો પ્રશ્ન નથી. શાસ્ત્ર અનુસાર વાત કરે, એ ઉપરાંત પણ બારમાં ત્યાગ રાખે, આટલું તો અમારે ઓછું કરવું જ. તો વળી લોકો એના ઉપર વધારે આકર્ષિત થાય છે. એકલા ત્યાગી હોય, કાં એકલા શુષ્ક જ્ઞાની હોય, કાં બે હોય, તો એકલા ઓલા બે બાજુ તો હોય છે અમુક, પણ આ બાજુ જરા વધારે માણસ આવે છે. કેમ કે એને એમ લાગે છે કે આમાં તો બધી વાત છે, જ્ઞાન પણ છે અને ત્યાગ પણ છે. આત્માર્થી ધર્માત્મા હોય તે જગતના ભિન્ન ભિન્ન મત દેખીને મૂંઝાય નહીં, આવા ચિત્ર વિચિત્ર અનેક પ્રકાર જોઈને આત્માર્થી જ્ઞાની હોય ધર્માત્મા હોય મૂંઝાતા નથી. એ જેવો પ્રકાર છે એવો સમજી લઈએ છે, સામે જેવો પ્રકાર હોય એનો ખ્યાલ કરી લઈએ છે, ઠીક છે. આ વિચિત્રતા આવી બધી હોય એનું નામ જગત છે, જગતનું એનું નામ કે જેમાં વિચિત્રતા ઘણી હોય એનું નામ જગત, એટલે એમાં કંઈ મૂંઝાવા જેવો છે નહીં. આત્માર્થી ધર્માત્મા હોય તે જગતના ભિન્ન ભિન્ન મત દેખીને મૂંઝાય નહીં, તે તો ખોટાનો નિષેધ કરે, તે તેનું પ્રમાણિકપણું છે. ખોટાનો નિષેધ કરે શું, ભલે ખોટા રહીએ આપણે કાંઈ કહેવું નહીં એમ નહીં, કહેવું જે બરાબર સાચું લાગે તે કહેવું જોઈએ. એમને તો મની દશામાં પણ ઘણું કાર્ય કર્યું હતું, કેમ કે જૈન દર્શન ઉપર એ રીતે આક્રમણ આવતા હતા, તો એ જેમ પોતાના મમત્વ વાળા પદાર્થો ઉપર કોઈ આક્રમણ કરે તો માણસ બેસી રહેતો નથી. ઘરના, કુટુંબના, પરિવારના, દુકાનના ધંધામાં, ધાર્મિક બાબતમાં પણ એવું કોઈ આક્રમણ થતું હોય તો એ બરાબર સાફ ન કરે છે. આચાર્યો હોય, નિયમ હોય, એ પણ એ વખતે શાસ્ત્રાર્થ કરે છે, જેમ હોય જેમ જૈન દર્શનને આપે છે. એમણે બૌદ્ધ ધર્મની સામે ટક્કર લીધી હતી. એ વખતે બૌદ્ધ ધર્મનું ઘણું જોર હતું. બૌદ્ધ ધર્મ શરૂ તો થયો અહીંયા હિન્દુસ્તાનમાં, તો ગૌતમ બુદ્ધ થયા, ભગવાન મહાવીર સ્વામીના સમકાલીન થયા છે. એ જ વખતે એમનો ઘણો પ્રચાર થયો. અત્યારે પણ દેશ વિદેશમાં બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ કરતાં બૌદ્ધ ધર્મનો ફેલાવો વધારે છે. આજે પણ જૈન ધર્મ કરતાં બૌદ્ધ ધર્મનો ફેલાવો આખો ચીન, જાપાન, બર્મા, લંકા, એ બધા બૌદ્ધ ધર્મ હિન્દુસ્તાનમાં ઘણે ઠેકાણે છે. બિહાર ને કોલકાતાની બાજુ વધારે છે, આપણી બાજુ જરા ઓછી. શ્રુત પંચમીના દિવસે આજે શ્રુતની, દ્રેવ શ્રુતની પૂજા છે. પાંચમ શ્રુત પંચમી તરીકે મનાય છે. દક્ષિણ ભારતમાં તો આ દિવસનો ઘણો મહિમા છે. કર્ણાટક અને તામિલનાડુમાં, બે પ્રાંતની અંદર તો વધારે મહિમા છે. અને ત્યાં તાડના ઝાડો પણ ઘણા છે, તાડપત્રો પણ ઘણા મળે. તાડપત્રો ઉપર આજે પણ લોકો, ગ્રસ્ત લોકો આજના દિવસે વ્રત લે છે, નિયમ લે છે કે આ શાસ્ત્રનો આવતી સુદ પંચમી સુધીમાં મારે એક નકલ કરવી. કર્ણાટકમાં તો ખાસ, અને કર્ણાટકમાં એ આ ઉપર મહારાષ્ટ્રની નીચે જે ધારવાડ જિલ્લો છે, તે ધારવાડ જિલ્લાની અંદર તો ગામડે ગામડે, નાના નાના ગામમાં, ગરીબમાં ગરીબ માણસો જે જૈન લોકો છે, એને ત્યાં સેંકડો તાડપત્રી ઉપરના શાસ્ત્રો જોવા મળે. એને રાખવા માટે એની પાસે કબાટ ન હોય, રાખવાના સાધન, હાચવવાના સાધન ન હોય, પણ કુળ પરંપરાથી લોકો શાસ્ત્રની નકલ કરતા આવે છે. અને આજને દિવસે શાસ્ત્રની પૂજા પણ એ લોકો કરે છે. વિશેષ મૂળ તો પરંપરા ચાલી છે, ષટખંડાગમની રચનાથી પુષ્પદંત અને ભૂતગલી બંને આચાર્યોએ પહેલી વહેલી વાણીને પુસ્તકારૂઢ કરી, પછી ભલે તાડપત્ર ઉપર, તે દિવસે કાગળો નહોતા એટલે, અને જંગલમાં તો કાગળો મળે પણ ક્યાંથી, એટલે તાડપત્ર ઉપર પુસ્તકારૂઢ વાણી કરી અને એ શાસ્ત્રો પૂરા લખાઈ ગયા. ત્યારે જેઠ સુદ પાંચમીને દિવસે અંકલેશ્વરની અંદર પહેલી વહેલી પૂજા, ત્યારથી જેઠ સુદ પાંચમમાં એ શાસ્ત્ર પૂજા અથવા જીનવાણીની પૂજા ચાલી આવે છે. ત્યાં તો પુષ્કળ શાસ્ત્રો છે. બેંગ્લોરમાં એક દિગંબર જૈન જજ હતા, એને ત્યાં મળવાનું, એ રસની કથા ઉપર મળવાનું. એમ કહેતા કે ધારવાડ જિલ્લો તો જૂના શાસ્ત્રો માટે સોનાની ખાણ જેવી એક જગ્યા છે. ધારવાડ ડિસ્ટ્રિક્ટ ઇઝ ધી ગોલ્ડન માઇન ઓફ મેનસ્ક્રિપ્ટ્સ. હિન્દી ન સમજે એ લોકો, કર્ણાટક કન્નડ ભાષા આપણે ન સમજીએ, અંગ્રેજીમાં વાત છે. ધારવાડ યુનિવર્સિટીમાં અમે જોવા ગયા હતા તો જૂના જૈન શાસ્ત્રો લગભગ 650 તાડપત્રી તો એ લોકોના પુસ્તકાલયમાં સંગ્રહિત હતી. 650 જૈન શાસ્ત્રો એ તાડપત્રો ઉપર લખેલા હતા, એના લાઇબ્રેરીમાં સંગ્રહિત હતી. ત્યાં ઘણો મહિમા છે, શ્રુતનો ત્યાં ઘણો મહિમા છે. આજે પણ ત્યાં એ લોકો ધામધૂમથી શાસ્ત્રની પૂજા કરે છે. અને કોઈ કોઈ માણસો જે ધાર્મિક વૃત્તિવાળા વિશેષ છે, એ તો વ્રત લે છે કે આપણે આજે આ શાસ્ત્ર શરૂ કરો, આવતી શ્રુત પંચમી સુધીમાં તાડપત્ર ઉપરમાં આખું શાસ્ત્ર લખી નાખો. તાડપત્ર તાળપત્ર ઉપરનું જે શાસ્ત્ર છે એ વધુમાં વધુ ટકાઉ શાસ્ત્ર છે, ટકાઉ મટીરિયલ છે. કાગળ એટલો ન ટકે જેટલું તાળપત્ર ટકે. 2000 વર્ષ પહેલાના તાળપત્ર ઉપરના શાસ્ત્રો આજે જોવા મળે છે. 200 વર્ષથી જૂનો કોઈ ગ્રંથ જોવા મળતો મકાનના દસ્તાવેજ થાય છે, જેને બોન્ડ પેપર કહેવામાં આવે છે, જાડો કાગળ આવે છે બોન્ડ પેપર, એની આયુષ 200 વર્ષની આ લોકો ગણે છે. જે આ દસ્તાવેજનો રેકોર્ડ રાખનારા હોય છે ને એ લોકો 200 વર્ષે સાવ જર્જરી છે. તાડપત્રની ડ્યુરેબિલિટી ઘણી છે, 3%. એટલે પણ તાડપત્ર ઉપર આજે પણ ત્યાં શાસ્ત્રો લખવાની પદ્ધતિ ચાલુ છે. આત્માર્થી ધર્માત્મા હોય તે ભિન્ન ભિન્ન મત દેખીને મૂંઝાય નહીં, ખોટાનો નિષેધ કરે તે તેનું પ્રમાણિકપણું છે, તે કાંઈ દ્વેષ ન કહેવાય. શું કહે છે? ખોટાનો નિષેધ કરે તે કાંઈ દ્વેષ ન કહેવાય, એ સત્યની પ્રસિદ્ધિ કહેવાય. આ બધી પાતળી ભેદરેખા છે. નિષેધ કરે છતાં દ્વેષ ન કહેવાય, દ્વેષ જુદી વસ્તુ છે, નિષેધ જુદી વસ્તુ. વિકલ્પ દશા હોય તો તે જાતનો વિકલ્પ આવી જાય, એને કરવો પડે નહીં પણ આવી જાય એને, તે અપેક્ષા એ કહ્યું છે. આત્મા જ્ઞાન સ્વરૂપે છે, રાગને કરનાર રૂપે નથી, એવું આત્માનું મૂળ સ્વરૂપ છે. બાહ્ય ત્યાગ અને ગ્રહણરૂપ કે શુભ રાગરૂપ તે આત્મા નથી, એવું આત્માનું સ્વરૂપ નથી. કોઈને દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય તેને પણ ત્યાગ વૈરાગ્ય મનાઈ જાય છે. સંપ્રદાયમાં તો રોટલાનું ઠેકાણું ન હોય, અથવા ગરીબ હોય, અથવા કોઈ વ્યવસ્થા ન હોય, ચાલો કાંઈ નહીં આપણે સાદું થઈ જાય. કોઈ માંસ ખમણના તપ કરતો હોય તેનો દુર્બળ દેહ દેખીને ઘણા માન આપવા આવે કે જો શરીર હૂકવી નાખ્યું, તપશ્ચર્યા કરીને શરીર હૂકવી નાખ્યું છે એને. થોડી સ્ત્રી આદિનો વિયોગ હોય તેને વિશે કાંઈ મોટાઈ દેખાય છે, કર્મચારી હોય એને, એને માન આપનાર જીવને ઘર સંસારનો ખૂબ મોહ અને મમતા હોય છે. માન કેવા જેવું આપે છે? સંસારની અંદર ઘણી મમતા અને ડૂબેલા હોય, ઘણા મોહી હોય એવા જીવો એને માન આપે છે. તેથી તેવા જીવો આવા ત્યાગીને દેખીને તેના પ્રત્યે બહુમાન કરે છે, પણ આત્મતત્વની ઓળખાણ શું તેને ખબર નથી. ત્રણ પ્રકારના પરીક્ષક કયા છે? દ્રવ્યાનુયોગ તર્કણામાં ત્રણ પ્રકારના પરીક્ષક કયા છે? ત્રણ પ્રકારમાં પહેલો પરીક્ષક છે કે અજ્ઞાનીઓ પ્રથમ વેશ નિરખે છે, કે આપણા સંપ્રદાયનો વેશ છે ને પોતાના કુળ ધર્મનો વેશ દેખીને રાજી થાય છે, વંદન નમસ્કાર કરે છે. બીજા છે તે તેનાથી કાંઈ વધુ ડાયા હોય છે, તે દેહના ચારિત્રને અને ક્રિયાને ઓળખે છે અને પોતાની માનેલી બાહ્ય ચારિત્રની ક્રિયા હોય તો વખાણે, વેશ ઉપરાંત એને પાછી ક્રિયા બરાબર હોય, પાળતો હોય તો એના વખાણ કરે, ક્રિયા તો બરાબર છે ને. ત્રીજું, જે બાહ્ય ત્યાગ કે બાહ્ય વેશ ઉપર વજન નહીં આપતા, અંતરંગ તત્વ સમ્યક જ્ઞાન સ્વરૂપને યથાર્થ જાણે છે, સમ્યક સ્વરૂપને યથાર્થ જાણે છે, તેની જ પરીક્ષા કરીને સતનો આદર કરે છે અને ખોટાને ખોટું સમજે છે, તે જ આત્માર્થી છે. માત્ર ક્રિયા જોનાર, માત્ર ક્ષયોક્ષમ જોનાર, માત્ર વેશ જોનાર એ બધા બાહ્ય દ્રષ્ટિ છે. અંતરંગ તત્વ આત્માના સમ્યક સ્વરૂપને શ્રદ્ધા જ્ઞાનની પરીક્ષા કરીને એને સમજી શકે, સ્વીકારી શકે, તેને જ અહીંયા આત્માર્થી કહેવામાં આવે છે. કોઈ માને છે કે ખોટા સાચા ધર્મની પરીક્ષા આ દેખાતું નથી છતાં પણ સમજી શકાય છે, ઇન્દ્રિય જ્ઞાન છે દેખાતું નથી છતાં ઇન્દ્રિય જ્ઞાન સિવાયનું જે અતિન્દ્રિય જ્ઞાન છે તેનાથી સમજી શકાય છે, ન સમજી શકાય એવું કાંઈ નથી. કોઈ માને છે કે ખોટા સાચા ધર્મની પરીક્ષા કરવા બેસીએ તો રાગ દ્વેષ થાય, નકામો આ ખોટા છે એમ સમજીને દ્વેષ થાય, માટે પરીક્ષા કરવી નહીં એવું માનનારા મૂંઢમતીનો અત્રે નિષેધ કર્યો છે. એ તો મૂંઢ માનતો છે. જીવોની બાહ્ય દ્રષ્ટિ છે તે બાહ્યના ત્યાગ વિરાગને સ્થૂળ દ્રષ્ટિએ દેખે છે અને તેનો વિનય નમસ્કાર આદિ બહુમાન કરે છે. તેનું કારણ એ છે કે પોતે દેહાદીના સુખ સગવડતા આસક્તા ઘટાડી શકતો નથી, એટલે એવી સગવડતા વિના બાહ્યનું ચારિત્ર કાય ક્લેશ દેખે ત્યાં તેને અધધધ થઈ પડે છે. તો આપણે તો કાંઈ કરી શકતા નથી, તો ઉના પાણી પીએ છે, ઉગાડા પગે હાલે છે, દુકાન દુકાન છોડી દીધી છે, કુટુંબ છોડી દીધો છે, અને એ રીતે આપણા કરતા તો એ સારા છે, એને અધધધ થઈ પડે. તેવા જીવને આત્મા પર વસ્તુના ગ્રહણ ત્યાગ રહી નિર્મળ અબંધ બેહદ જ્ઞાતા છે તે કેમ બેસશે? તેવા જીવને આત્મા પર વસ્તુમાં ગ્રહણ ત્યાગ રહી છે, નિર્મળ અબંધ અને બેહદ જ્ઞાતા સ્વરૂપ છે એવું એને ક્યાંથી બેસશે? જેણે બાહ્ય ત્યાગ વિરાગ ઉપર આત્માની હદ બાંધી છે તેને બેહદ સામર્થ્ય સ્વરૂપ આત્માને ઓળખ નથી અને તેને અંતરંગ ત્યાગ પણ નથી. બાહ્ય જોગની ક્રિયા દેખાય તે ઉપરથી સાચું લક્ષણ માનવું તે દોષિત લક્ષણ છે. જેને સાચું જ્ઞાન નથી એટલે અંતર ત્યાગ વૈરાગ્ય નથી, તેને બાહ્ય ત્યાગમાં અજ્ઞાનપૂર્વક અભિમાન સહિત મિથ્યા આગ્રહ સહિત કર્તૃત્વ બુદ્ધિ એને હોય છે. આટલા દોષ બધા સાથે હોય છે, કેટલા દોષ બધા જો અજ્ઞાનપૂર્વકના એને એનું માન પણ ચીડ્યા વિના રહે નહીં, કેમ કે પર્યાય બુદ્ધિ છે એટલે પર્યાયનું અહમ પણ આવ્યા વિના રહેશે નહીં. અભિમાન સહિત મિથ્યા આગ્રહ સહિત પકડ આવશે અને એ શુભ ભાવની અને ત્યાગની પકડ એને આવી છે, એમાં કરતા બુદ્ધિ પણ હશે. તેનો વૈરાગ્ય કેવળ દ્વેષરૂપ વા દુઃખ ગર્ભિત અથવા મોહ ગર્ભિત છે પણ જ્ઞાન ગર્ભિત નથી. કાં તો મોહ ગર્ભિત છે, કાં માન ગર્ભિત છે, કાં દુઃખ ગર્ભિત છે, એવા કોઈ દોષ ગર્ભિત વૈરાગ્ય છે એનો સાચો વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. રાગના ત્યાગરૂપ ત્યાગ થયો નથી, રાગના અભ્યાસના ત્યાગરૂપ તો ત્યાગ થયો નથી, પણ તેને બાહ્ય પદાર્થ કે જે પ્રસંગનો યોગ નહોતો તો એને ઉદય જ એવો હતો એ પ્રકારનો એને યોગ નહોતો. સ્ત્રી આદિ પરિગ્રહની અંતરાય હતી તેથી તેને વર્તમાનમાં જે ત્યાગ જેવો દેખાય છે યોગ જેવો જે ત્યાગ જેવો યોગ દેખાય છે તેમાં તેને કર્તૃત્વ ભાવ છે અને એ કર્તૃત્વ ભાવ છે તે જ્ઞાતા સ્વભાવનો તિરસ્કાર છે. ગાથામાં લીધું સમયસારમાં રાગ દ્વેષાદી પરિણામ કેવા છે કે આત્માના સ્વભાવના તિરસ્કાર કરનારા છે, જ્ઞાતા સ્વભાવના એ તિરસ્કાર કરનારા છે. જેને પોતાના સત્સ્વરૂપની રુચિ નથી તેવા બાહ્ય દ્રષ્ટિ જીવો બાહ્ય લક્ષણને જુએ છે. તેમાં એમ પણ આવ્યું કે પ્રથમ જે જીવો સદગુરુ સંબંધમાં જ ભૂલે છે તે બધું ભૂલે છે. શું વાત કીધી કે જે સદગુરુમાં ભૂલ્યો તે બધું ભૂલ્યો. આ મુખ્યપણે ગૌણપણે જે સંગમાં ભૂલ્યો તે બધું ભૂલ્યો, કેમ કે એને સંગ કરવા જાય છે ને, તો બહારમાં સંગમાં ભૂલ્યો એને અનુસરવામાં ભૂલ્યો, એ બધો સંગ ઉપર વધારે એમાં સ્પષ્ટતા થઈ જાય છે. એમાં તો સ્થૂળ બુદ્ધિ હોય તો પણ માણસ વિવેક કરી શકે, જે એમાં ભૂલ્યો છે એને સ્થૂળ બુદ્ધિ પણ ઠેકાણું નથી, બુદ્ધિની સ્થૂળતાનું પણ ઠેકાણું નથી. એમ એમાં આવી જાય જેને પોતાના સત્સ્વરૂપની રુચિ નથી એવા બાહ્યદ્રષ્ટિ જીવો સદગુરુના સંબંધમાં ભૂલે છે, એ બધું ભૂલ્યા છે એમ સમજવું, એના કારણો જણાવ્યા અને એના કારણોમાં એની બાહ્ય દ્રષ્ટિ કેવા કેવા પ્રકારે વર્તે છે એ વાત કરી. સદગુરુના લક્ષણો પ્રથમ બતાવ્યા છે કે શ્રી સદગુરુ જ મુમુક્ષુ આત્માને સાચું હિત સમજાવી શકે છે. વ્રત તપ ધર્મ એ શું છે, નિશ્ચય વ્યવહારની સંધિ શું છે, સંધિ કહો કે સંતુલન કહો એ શું છે, પરથી જુદાય અને અંદરમાં આત્માની એકત્વની પ્રાપ્તિ તે શું છે, તે સદગુરુ જ્ઞાની ગુરુ હોય તે જ યથાર્થપણે સમજાવી શકે છે. સત્શાસ્ત્ર તથા સદદેવની ઓળખાણ શ્રી સદગુરુ કરાવે છે. શાસ્ત્રની ઓળખાણ દેવ કેવા હોય, સિદ્ધાંત કેવા હોય, ગુરુ કેવા હોય, પરમાત્મા કેવા હોય, એ બધી ઓળખાણ કરાવે છે. અસદગુરુઓ સદદેવ ગુરુ શાસ્ત્રને અંતરંગ વિરતીથી ઊંધું જ બતાવે છે કે અસદગુરુ છે એ તો પોતે પણ સ્વરૂપ જાણતા નથી દેવગુરુ શાસ્ત્રનો, અને સમ્યક વિરતીનું સ્વરૂપ પણ એ જાણતા નથી, એટલે બધું વિપરીત દર્શાવશે. એમ જ કરે ને તો જ ચાલે, નહીં તો દુકાન કેવી રીતે ચાલે. જે માણસ પોતાના ધંધામાં ભેળસેળ કરતો હોય એ બજારમાં એવું બોર્ડ મારીને ક્યારે બેસે છે કે જેણે ભેળસેળ વાળો માલ જોતો હોય એને અહીંથી લેવો? હે, સાંધાવાળું કાપડનું બોર્ડ મારે કે ભાઈ અમે સાંધાવાળું કાપડ અહીંયા વેચીએ છીએ, તો કેમ કે એ દેખાય છે એમાં કાંઈ બોલ ચાલે એવો નથી, પણ ભેળસેળમાં તો ખબર પડે ને સાચા ઘીમાં વેજીટેબલ નાખ્યું હોય એવી રીતે બોર્ડ મારે છે. હે, અમારે ત્યાં ચોખ્ખું ઘી મળશે, શું બોર્ડ શું મારે, અમારે ત્યાં ચોખ્ખું ઘી મળશે એમ મારે કે અમારે ભેળસેળ વાળું મળશે, અને ભેળસેળ વાળું જોતું હોય એને અમે સસ્તામાં સસ્તું અહીંયા આપશું, લઈ જજો, કોઈ કોઈ લઈ જાય, આ દાગીના વેચે છે એમ કે તમે તાંબાના ભેળસેળ વાળા દાગીના અહીંયા વેચીએ છીએ, હલકામાં હલકા દાગીના લેવા આવીને અહીંયા આવો એમ કે અમે શુદ્ધ માલ વેચીએ છીએ, તો આવે લોકો. હા, એ તો બોર્ડ મારે કે ભેળસેળ સાબિત કરનારને આટલું ઇનામ આપવામાં આવશે, કોણ એની યારે માથાકૂટમાં પડે, સાબિત કરનારો એની યારે ઝઘડો કરે, મારામારી કરે, તોફાન કરે, કોણ એને યારે માથાકૂટમાં ઉતરે, એના બધી વાર પડે. એ બધી દુકાનદારી છે, ધર્મના નામે બધી દુકાનદારી ચાલે છે. અસદગુરુનો સંગ કરનાર પોતે જ અલાયક છે, લાયકાત વગેરેના છે એમ કહો કે અલાયક છે એમ કહો, એને પોતામાં લાયકાત નથી. મતાર્થી જીવોને અનાદિથી બાહ્ય વસ્તુનો તેની દ્રષ્ટિ મુજબ મોહ હોય છે, તેની જેવી દ્રષ્ટિ હોય છે એવો એને બાહ્ય પદાર્થોનો મોહ હોય છે, તેથી ગુરુની ઓળખાણ પણ બાહ્ય લક્ષણથી કરે છે કે આપણે નથી ત્યાગી શકતા, એણે બધું છોડ્યું છે, આપણા કરતાં તો જરૂર સારા છે. 24મી ગાથામાં કહ્યું છે કે બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય, અથવા નિજકુળ કે ધર્મના તે ગુરુમાં જ નમતો. જગતને અંતરની પરીક્ષા નથી, માટે બાહ્ય ત્યાગમાં ઝૂકી જાય છે, તેને ધર્મ માને છે. જેને અંતરંગ ત્યાગ નથી તેને સમ્યક જ્ઞાન નથી, અને જેને સાચું જ્ઞાન નથી તેને ચારિત્ર એટલે જ્ઞાનની સ્થિરતા પણ નથી. જ્ઞાન રહિત પણ તે કુગુરુ અને મતાર્થીનો લક્ષણ છે. એમાં એવી ગડબડ ચાલે છે, અમુક જાતનો ત્યાગ કર્યો એટલે થઈ ગયું, પછી બીજા અવગુણ હોય ન જુએ. બાવા સાધુ ત્યાગમાં તો કપડા એવા ત્યાગના પહેર્યા હોય, સફેદ અથવા રંગીલા કે એવા ભગવા કે દાઢી બાઢી માથાના વાળ વધારે, દાઢીના વાળ વધારે, ગ્રસ્તની જેમ રીએ નહીં. પાછા બીડી સિગરેટ ગાંજો ચલમ પીતા હોય, ત્યાગી એને ત્યાગી તરીકે જોવે, એ તો ત્યાગી છે. આપણા ધર્મમાં તો આવું જ હોય. એ જ્ઞાન રહિત પણ તે કુગુરુનું અને એનો પ્રત્યે મમત્વ રાખવું તે મતાર્થીનું લક્ષણ છે, અને જે મતાર્થી નથી મતાર્થી છે તે આત્માર્થી નથી. આ સિદ્ધ સિદ્ધિ વાત છે કે જે મતાર્થી છે તે આત્માર્થી નથી. બાહ્ય દ્રષ્ટિ જીવ સ્થૂળ પર્યાયને દેખે છે, એટલે કે આ ત્યાગી છે, બ્રહ્મચારી છે, ના પાણી પીએ છે, આમ તપ કરે છે, મુનિ છે, એમ જે બહારનું લક્ષ્ય કરે છે તેવો આત્માને ભૂલે છે. એ પુદ્ગળને જડને જોવે છે અને આત્માને ભૂલે છે. તે જીવો એમ માને છે કે આ ગુરુ સાચા છે, અથવા નિજકુળ ધર્મમાં તે ધર્મના તે ગુરુમાં જ મમત્વ. આ 24મી ગાથામાં એ આવ્યું કે પોતાથી બાહ્ય ત્યાગ, વિષય કષાયાદીનો ત્યાગ નથી થતો, તેથી જેને ત્યાગાદી જેવા યોગ છે તેને બહુમાન આપે છે. પણ બાહ્ય ત્યાગથી ધર્મ હોય તો વનસ્પતિ વગેરે એક સ્થાને બાહ્ય ત્યાગી થઈને બેઠા છે તેમને પણ ધર્મથી જુઓ. ઝાડને પણ ધર્મ થવો જોઈએ, ઝાડના જીવને સૌથી વધારે ધર્મ થવો જોઈએ. માણસ તો 10 મિનિટ તડકે ન ઊભો રહી શકે અત્યારે ઉનાળામાં, ઝાડ આખો દિવસ તડકે ઊભો રહીએ, માણસ તો 10 મિનિટમાં એને છોડી દેવું પડે, ચામડી બળવા માંડે. કેટલાક લોકો પોતાના માનેલા ગુરુ સાચા છે એમ પોતાના સ્વચ્છંદને પૂછે છે અને તેમાં જ મમત વખત દ્રઢ કરે છે. સાચું શું તેની ઓળખાણ ઓળખ વિના કુલ ધર્મના ગુરુને દ્રઢ કરે. ગમે તેવા ધર્મગુરુ હોય પણ આપણાથી તો તે સારા છે ને, આપણે તો સંસારીએ છીએ, માટે આપણે તો તે જે કહે તે માનવું, એમ કેટલાક લોકો કહે છે. પણ સત્ય શું છે તે સમજવાની ગરજ જ નથી, દરકાર એ નથી. દરકાર ન હોય કયો તો સાંભળવા તૈયાર ન હોય, ગરજ તો હોય ક્યાંથી. સમજવાની ગરજ વિના મતાગ્રહને દ્રઢ કરનારા પોતાને જ મમત્વ કરે છે, તે મતાર્થી છે. તે બધા ખોટાનો પક્ષ કરે તે મતાર્થી, એમ એનો અર્થ થઈ ગયો. જનરલ સિદ્ધાંત શું થયો? અહીંયા ભલે દીક્ષાધારી કુળ સંપ્રદાયના ગુરુથી વાત કરી હોય મતાર્થીની, પણ એનું સામાન્ય લક્ષણ શું? કે કોઈ પણ ખોટાનો પક્ષ કરે તે મતાર્થી, સાચાનો પક્ષ કરે તે આત્માર્થી, અને ખોટાનો પક્ષ કરે તે મતાર્થી. એને એમ કહેવામાં આવે કે આવું ખોટું કરે છે તોય તો કે હા, અમે તો એને એનું એને એમ જ્ઞાન ઘણું છે, ઘણું સમજે છે, અમને સારું સમજાવે છે, શું ખોટું જાણવા છતાં એનો પક્ષ કરે કોઈ બીજું બાનું પકડીને, એ બધા મતાર્થીમાં જાય છે. અને જેટલા મતાર્થીમાં જાય છે એટલા આત્માર્થી વિરુદ્ધ જાય છે. આપ છે આ તારણ નીકળે છે એમાંથી. જેને સત્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવી છે, સત્ય દ્રષ્ટિપૂર્વક જેને આત્માનું જેને સત્ય સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, અને જેને કેવળ એક સત્ય સાથે જ પોતાનો સંબંધ છે, એ પોતાને કોઈ ભોગે સ્વીકારે, પોતાની વાત સ્વીકારે, ખોટું એને ખોટું જ કહે. તત્વ નથી. એ બે લક્ષણ બાંધ્યા, અહીં બે લક્ષણ બાંધ્યા કે સાચું જ્ઞાન નહીં અને બીજું અંતર ત્યાગ નહીં, એવા બે લક્ષણ બાંધ્યા છે. એટલે જ્ઞાનની સ્થિરતા નહીં, જ્યાં અંતર ત્યાગ નહીં એટલે જ્ઞાનની પણ સ્થિરતા નહીં. એ બે કુગુરુના લક્ષણ કયા અને તે બે લક્ષણ મતાર્થીના કયા? એ મતાર્થીના લક્ષણ છે. ખાલી સંપ્રદાયનો આગ્રહ રાખે એમ નહીં, કોઈ પણ અસત્યનો આગ્રહ રાખે તે મતાર્થીમાં જાય છે. આમ છે, અસત્યનો પક્ષ કરે, અસત્યનો આગ્રહ રાખે, જો આત્માર્થમાંથી એ જે ગુરુને ઓળખવામાં ભૂલા છે તે સતદેવને ઓળખવામાં પણ ભૂલ કરે છે. તે હવે કહે છે, ગુરુને ઓળખવામાં ભૂલે, સત્પુરુષને ઓળખવામાં ભૂલે, એ દેવગુરુ શાસ્ત્ર ત્રણેયમાં ભૂલે ભૂલે ને ભૂલે જે કહેવાની જરૂર નથી. જે જેને દેહ પ્રમાણને સમવસરણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનો રોકી રહે નિજ બુદ્ધિ. સાદો અર્થ છે એનો કે જે જીનના દેહાદીનું વર્ણન છે તેને જે જીનનું વર્ણન સમજે છે અને માત્ર પોતાના કુળ ધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણ આદિ મહાત્મ કયા કરે છે? એટલે બાહ્ય વૈભવનું મહાત્મ કયા કરે છે અને તેમાં પોતાની બુદ્ધિને રોકે છે? એટલી જ જેની બુદ્ધિ છે, આથી વધારે સમજવાની જેની બુદ્ધિ, શરીર બહારના અતિશયો સમવસરણ એ બધામાં પોતાની બુદ્ધિ પૂરી થઈ જાય છે જેને. એટલે પરમાર્થ હેતુ સ્વરૂપ એવું જીનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે એ જે જાણતા નથી, એટલે એમનું મૂળ સ્વરૂપ જાણતા નથી. અરિહંતનું મૂળ સ્વરૂપ પરમાર્થ હેતુભૂત સ્વરૂપ છે એ જાણતા નથી, તથા તે જાણવાનો પ્રયત્ન પણ કરતા નથી અને માત્ર સમવસરણમાં જ જીનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. આ એક મતાર્થનો બીજો પ્રકાર પણ દર્શાવ્યો. જે ઓલામાં બાહ્ય દ્રષ્ટિ હતી એમાં પણ સામાન્યપણે અહીંયા બાહ્ય દ્રષ્ટિ જ દેખાય છે. બાહ્ય દ્રષ્ટિ સામાન્ય છે, આ મતાર્થીપણામાં પણ જે આત્મા પૂર્ણ શુદ્ધ પદને પામ્યા તે આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે. જે આત્મા, આ ભગવાનની વાત કરે છે, જીન કોને કહેવા, કે જે આત્મા પૂર્ણ શુદ્ધ પદને પામ્યા તે આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે. તેમણે પૂર્વે ભાવના કરેલી કે સર્વ જીવોને હું આત્મધર્મ સમાડું, જગતના બધા જીવોને કોઈનો ભેદ છાંટતા. એ રાગના કારણે, એવા રાગના કારણે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાઈ ગઈ હોય છે. તેમનો દેહ અતિ સુંદર હોય છે. એમને તીર્થંકર પ્રકૃતિ પુણ્યની એક સર્વોત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ છે. શુભ પ્રકૃતિમાં એથી ઊંચી કોઈ શુભ પ્રકૃતિ નથી. એટલે એમને અતિ સુંદર દેહ હોય છે. પછી રંગ ગમે તેવો હોય, દો રત્તા દો સાંવળા, 26માં બે લાલ છે ને બે શ્યામ છે, પિત્તવર્ણા સુવર્ણ રંગે છે, એવી રીતે ત્રણ ચાર કલર પણ સુંદર, અતિ સુંદર દેહ હોય છે. તે શરીરમાં 1008 ઉત્તમ લક્ષણ હોય છે. એમના શરીરને 1008 ઉત્તમ લક્ષણ હોય છે, જુદા જુદા ચિહ્નો હોય છે. હથેળીમાં, પગના તળિયામાં ખાસ હોય છે, કેમ કે ત્યાં તો રેખાઓ હોય છે, અરિયંતને પરમ ભક્તારક 1008 શ્રી અરિયંત દેવ કહેવામાં આવે છે. 1008 ઉત્તમ લક્ષણો હોય છે. એ રૂપવંતપણો અતિશય સહિત હોય છે, અતિશય પણ હોય છે. સામાન્ય મનુષ્યને એવું રૂપ હોય શકે નહીં. મતાર્થીઓ તેમના દેહાદીના અને પુણ્યના ઠાઠના ગુણગાન કર્યા કરે છે. હવે મતાર્થી જીવ હોય છે એ શું કરે છે કે આ પુણ્યના જે પરમાણુ છે એના એના વખાણ કરે, એની પ્રશંસા કરે, એની સ્તુતિ કરે, એની સ્તુતિ રચે, એના ભજનો રચે, એના પદ રચે. અંદરના સ્વરૂપની કાંઈ ખબર એને હોતી નથી. પણ શ્રી વિતરાગ તત્વ શું છે તેના સ્વરૂપનું ભાન તે કરતા નથી. વિતરાગ સ્વરૂપ શું છે તેના સ્વરૂપનું ભાન કે જેનું યથાર્થપણું સમજીએ નિજ પદ પણ સમજાય છે. અરિયંતને આ સ્વરૂપને સમજે તો પોતાના આત્મ સ્વરૂપને ઓળખે. 80મી ગાથા છે પ્રવચન સાર, પ્રવચન સાર 80મી ગાથા. તે કરતા નથી તેઓ તો માત્ર શરીરના લક્ષણ રૂપના વર્ણન ગાય ગાય તેને ધર્મ માને છે, પણ તે કાંઈ આત્માનું લક્ષણ નથી. તેઓ જ્યાં ત્યાં પુણ્યના અતિશયથી આત્માના ગુણ માને છે, પણ ખરી રીતે તે ગુણનો મહિમા નથી પણ પુણ્યની ઉજળી ધૂળના એ વખાણ છે, ધૂળના વખાણ છે. એ સાચો મહિમા જ્ઞાની ધર્માત્મા જાણે છે. જેને પૂર્ણ શુદ્ધ આત્મતત્વનું ભાન છે તેને આત્માના લક્ષણની ખબર છે. તેની સ્તુતિ કરનાર તે લક્ષે નિશ્ચય સ્તુતિ કરી શકે છે. આ વિશે કહેલો છે તેની સારમાં 31 અને 33 કાથામાં કહેલો છે. અનંત આનંદથી ભરપૂર પૂર્ણ જ્ઞાનઘન તત્ સ્વરૂપ શ્રી તીર્થંકર ભગવાનના આત્મામાં ભર્યું છે તેની ઓળખાણ નથી. અને 34 અતિશય વગેરે તથા સોનાના ગઢ આ સમોસરણમાં હોય તે 8 પ્રાતિહાર ઇન્દ્રોની સેવા વગેરે ગાયા કરે છે, પણ અંતરંગ સ્વરૂપ શું તેને ઉલખ્યા વિના તે ખરેખર રાગમાં રોકાણો છે. શ્રી જીનનું સ્વરૂપ ઉલખ્યા વિના તેની બધી ખતમણી ઊંધી છે. જીનપદ તે નિજપદ છે, આવું જીનપદ તે એવું જ છે. જીનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કોઈ. શ્રી અરિયંતને દ્રવગુણ પર્યાયથી યથાર્થપણે સત્સમાગમ વડે જે જાણે તે નિશ્ચયથી પોતાના જ સ્વરૂપને જાણે છે. અહીંયા કાકે છે આ ગાથા પ્રવચન સારની 80મી ગાથામાં ભગવાન કુંકુંદાચાર્યદેવ કહે છે કે જો જાણદે અરંતમ દવત્વ ગુણત પજયતે સો જાણદે અપ્પાણ મોહ ખલુ જાદે તસલયમ. આ ગુરુદેવને પણ આ પ્રવચન કરતા આ ગાથાનું સ્મરણ થયું છે. વિતરાગ પરમાત્માને પૂર્ણ શક્તિનો પિંડ આત્મા છે. એવા વિતરાગ પરમાત્માને પૂર્ણ શક્તિનો પિંડ આત્મા છે. તે જેમ છે તેમ જે કોઈ જાણે છે, એટલે કે એક અખંડ ત્રિકાળી અનંત શક્તિથી અભેદ આત્મદ્રવ ગુણને પર્યાયુક્ત અરંધ ભગવાનના શુદ્ધ આત્માને જે યથાર્થપણે જાણે તેનો મોહ અવશ્ય ક્ષય પામી જાય. ભગવાનનું સ્વરૂપ જાણે એનો મોહ ચાલ્યો જાય એમ કહે છે. કેમ કે એ શુદ્ધ આત્માનું સ્વરૂપ છે. રોજ કોના દર્શન કરીએ છીએ એ સવાલ છે. શુદ્ધ આત્માના કે દેહના એટલો સવાલ છે. શુદ્ધ આત્માના દર્શન કરે એનો મોહ ગયા વિના એને સમ્યક દર્શન થાય થાય ને થાય. ખરેખર તો સમ્યક દર્શન એ શુદ્ધ આત્માના દર્શન સ્વરૂપે જ છે. પછી એને સમ્યક દર્શન થાય એ કહેવાનું બાકી રહેતો આત્મા અવિનાશી પૂર્ણ નિર્મળ છે. અક્રિય અને જ્ઞાન માત્ર છે. પરથી જુદો અસંગ તત્વ છે એમ જીનપદ જાણ્યું એમ નિજપદ જાણ્યું તેણે જીનપદને જાણ્યું. આવું નિજપદ જાણ્યું તેણે જીનપદને જાણ્યું. શું કીધું? નિજપદને જાણ્યું એણે જીનપદને જાણ્યું એમ. ભગવાનને દર્શન કરું છું એટલે આત્મા જાણ્યો એમ ન જોયા. નિજપદને જાણ્યું તેણે જીનપદને જાણ્યું. તેની ભ્રાંતિ એટલે દર્શન મોક્ષય થઈ જાય છે. કારણ રૂપે તે જ વખતે મોહનો અભાવ છે. શ્રીમદ કુંકુંડાચાર્ય પોતે વિદેહ ક્ષેત્રમાં શ્રી સિમંદર ભગવાન પાસે સાક્ષાત ગયા હતા અને 8 દિવસ સુધી તીર્થંકર સર્વજ્ઞ ભગવાનની વાણી સાંભળી હતી. આ ઐતિહાસિક બનાવ બની ગયો છે. તેમાં ક્ષાયિક ભાવ એટલે અપ્રતિહત ભાવનું વર્ણન તે વખતે ખૂબ ચાલેલું. શું કહે છે, જ્યારે કુંકુંડાચાર્ય દેવ મહાવિદેહ ક્ષેત્રમાં સમોસરણમાં ઉપસ્થિત હતા ત્યારે ભગવાનની વાણીમાં ક્ષાયિક ભાવ અને અપ્રતિહત ભાવનું વર્ણન તે વખતે ખૂબ ચાલેલું. ભગવાનની વાણીમાં આ વિષય એ વખતે ચાલ્યો હતો એમ કે છે. એટલે એ ભાવના ભણકાર પ્રવચન સારમાં તથા સમય સારમાં દેખાય છે. જે એમને સાંભળ્યું ભગવાનની વાણીમાં અપ્રતિહત ભાવ કેવો હોય, પુરુષાર્થ પાછો ન પડે એવો પુરુષાર્થ કેવો હોય, અપ્રતિહત ભાવનો અર્થ થાય કે કદી પાછો ન પડે એવો પુરુષાર્થ કેવો હોય, એ વિશે ભગવાનની વાણીમાં સાક્ષાત જેને સાંભળ્યો એમને સમય સારમાં અને પ્રવચન સારમાં એ આશય ઉતાર્યો છે. એને આશય કહેવામાં આવે છે. એ આશય એમને ઉતાર્યો છે. સર્વજ્ઞનું સ્વરૂપ અને એ ભાવ જેણે જાણ્યો તેનો મોહ એટલે આત્મ સ્વરૂપની ભ્રાંતિનું કારણ મોહ કર્મ અવશ્ય ટળી જાય છે અથવા ક્ષય થઈ જાય છે. સર્વજ્ઞનું સ્વરૂપ અને એ ભાવ જેણે જાણ્યો તેનો મોહ એટલે સ્વરૂપની ભ્રાંતિનું કારણ જે મોહ કર્મ તે અવશ્ય ટળી જાય છે, ક્ષય થઈ જાય છે. ટળી જાય છે એમાં તો ક્ષય જ લીધું છે, સૂક્ષ્મની વાત નથી લીધી. પણ તસ્સો મોહ મોહ જાદિ તસ્સ લયમ, લયનો અર્થ ક્ષય થાય છે. સમયસારમાં શ્રી કુંકુંડાચાર્યદેવ કહે છે કે નગરીનું વર્ણન કરીએ કાંઈ તે નગરીના ભૂખનું વર્ણન થયું, ગુણગ્રામ થયા એમ ન કહેવાય. નગરનું વર્ણન કરવાથી કાંઈ રાજાનું વર્ણન આવતું નથી. તેમ પુણ્યાદિ શરીરાદિ ગુણની સ્તુતિ કરીએ કેવળી ભગવાનના ગુણની સ્તુતિ નથી થતી. આ 31-32 તીર્થાનો વિષય છે. તેમજ ભગવાનને પુણ્ય પ્રકૃતિનો યોગ છે તેનું જ લક્ષ્ય કરીને તે પુણ્યના ઉદયમાં જ મોહ પામીને તેમાં જે કોઈ પોતાની બુદ્ધિ રોકી રાખે છે અને કહે છે કે ઓ અમારો કુળ ધર્મ કેવો રૂઢો છે, ભગવાન ચાલે ત્યારે દેવો સોનાના કમળ રચે છે અને નાટક કરે છે વગેરે, પુણ્યની મીઠાશ તરફ જેનું લક્ષ છે તેનું વર્ણ તત્વ ભણી ન રહેતા પુણ્ય ભણી એને પુણ્ય જ રૂચે છે, એને પુણ્યની વાર્તા રૂચે છે, એને આત્માની પવિત્રતાની વાર્તા નથી રૂચતી, એટલે એને સંસાર રૂચે છે. વિતરાગતા સંબંધી કોઈ આત્માની વાત કરવા માગે તો વચ્ચે વાત નાખે કે ભગવાનને આવા પુણ્ય હોય કે 64 કરોડ ચામર વિંજાય વગેરે વગેરે, વચ્ચે એ વાત લાવે પાછા. એમ જેને પુણ્યની મીઠાશ છે, પુણ્યનો રાગ છે, પુણ્યની અધિકતા છે તેને પોતાનું ભાન નથી. અંતરંગ સ્વરૂપની વિતરાગતાને ભૂલીને પુણ્યના વખાણ કરે છે તે જ્ઞાની તેને કહે છે કે તને તારી જાત અને સર્વજ્ઞનું સ્વરૂપ જાણવાની રૂચિ નથી. એ પુણ્ય તો જેની પાસે ધૂળ છે તે ધૂળને તને જાણવાની રૂચિ છે, પણ તને અમૃત સ્વરૂપ આત્માને જાણવાની રૂચિ નથી. ધૂળ કામમાં આવે છે ને, હા એવી ચીજ છે કે ધૂળ પણ કામમાં આવશે. માટે ધૂળને હંગરો, ધૂળને હંગરો નહીં સાપને પણ હંગરો, સંગ્રહ સાપ કામ આવે એમ કહે શકે. બધા મોહના પ્રકાર છે એમ કે જે આચાર્ય આદિ ધર્માત્માઓએ ભગવાનની સ્તુતિ કરી છે તે પુણ્યની અપેક્ષાની વાત નથી, પણ આને તો ઊંડાણમાં પુણ્યની અને બાહ્ય મહાત્માની મીઠાશ રહી છે. એવી મીઠાશ ન હોય તો આત્માની વાત એટલે કે વિતરાગપણું જાણ્યા વિના ન રહે. તત્વની વાતમાં અકષાય ભાવની સ્થિરતાનું ટાણું હોય તે ટાણે જે પુણ્યના ઠાઠની વાત મૂકે તેમાં રસ લે તેને અકષાય જ્ઞાતા વિતરાગનું માતમ. પણ પુણ્યનું ને રાગનું જેને માધમ્ય શાસ્ત્રમાં આવે છે કે પ્રતિક્રમણ એટલે વિભાવથી પાછા ફરવું, સ્વરૂપમાં સાવધાન રહેવું. હવે તે ટાણે પુણ્યની રાગ અને રાગની વાત કરવા કરાવવા ઘણા જીવો બેસે છે. બીજા ખામણામાં લોકો ખાસ તેનું વર્ણન બોલાવે છે અને તેના પુણ્ય વૈભવમાં રસ લે છે. આ સંપ્રદાયમાં ચાલતું છે. આપણને ખબર નથી પહેલું ખામણું છે બીજું ખામણું છે. તેમાં પોતાની વંચના છે. શું છે એમાં? પોતાની વંચના છે, પોતાની છેતરપિંડી છે. શાસ્ત્રમાં પુણ્યની વાત આવે, સર્વાર સિદ્ધિના દેવના વૈભવની વાત આવે, ઇન્દ્રાદિ ચક્રવર્તી અને તીર્થંકર ભગવાનના પુણ્યનું વર્ણન આવે, તેમાં પોતાને ભૂલીને જે રાગ વિદાય છે તે અજ્ઞાન ભાવ છે. જૂના રસનો આદર છે, જે પુણ્યનો રસ જૂનો પીળ્યો છે એનો આદર છે. જળના રસ પીવે ને, જળના રસનો આદર છે. જૂના સપાનો તમારે જળ છે, જળના રસનો આદર છે. ઉનાળમાં તેની મીઠાશ છે, એ રાગના અંશ માત્રનો પણ જ્યાં આદર છે ત્યાં અવિકારી આત્માનો અનાદર છે. જ્યાં રાગનો અને પુણ્યનો આદર છે ત્યાં અવિકારી ચૈતન્ય પ્રભુનો અનાદર છે. પ્રશ્ન ઉઠાવ્યો છે અહીંયા કે શુદ્ધ ભાવમાં નથી રહેવાતું માટે શુભ ભાવમાં શા માટે ન રહેવું? અત્યારે અમને શુદ્ધ ભાવમાં તો આવતું નથી, તો ત્યાં સુધી તો અમારે શુભ ભાવમાં રહેવું કે ન રહેવું જોઈએ કે પછી અશુભમાં ચાલ્યું જવું? ઉત્તર, શુભ ભાવ રાખવો તે ઉપાધિ છે, એમ માનવું તે અજ્ઞાન છે. પહેલાં તો માન્યતા હારે તો જો કરવાની વાત, પછી પહેલાં માન્યતાને તો ઠીક કર, પહેલાં આચરણને ઠીક કરવું છે. કે શુદ્ધનું આચરણ થતું નથી માટે શુભનું આચરણ કરવું કે ન કરવું, પણ માન્યતાને તો વ્યવસ્થિત કરતો. શ્રદ્ધા જ્ઞાનને વ્યવસ્થિત કર્યા વિના સીધા આચરણ ઉપર આવી જાય છે. એના જેવું શુભ ભાવ રાખવા જેવા છે, કર્તવ્ય છે. તથા હમણાં શુભ રાખીને પછી ઠીક થઈ રહેશે, ભાવ વ્યવહાર ધર્મ છે, એમ શુભ પરિણામમાં રોકાવાની ઉપાધિ બુદ્ધિ જ્યાં થઈ ત્યાં અજ્ઞાન છે. પહેલા માન્યતા શું જોઈએ તે સમજો એમ કે છે. પહેલા માન્યતાને વ્યવસ્થિત કરો. શુભ ભાવ થઈ જાય તે જુદી વાત છે, પણ તેને ઉપાધિ માનવો તથા કરવો, કરવા જેવો છે એમ માનવું તે જુદી વાત છે. જેમ છે તેમ સમજીને જ્ઞાન કરવાનું છે. જ્ઞાની પુણ્યના ઠાઠ અને દુઃખના સંયોગના ઢગલા બેઉને સમાન જાણે છે, સમાન ગણે છે. રજકણ કે દેવ એ માનિક દેવની સર્વે માયના પૂદગળ એક સ્વભાવ જો. આ અપૂર્વ અવસરની પંક્તિ છે. આ અભિપ્રાય દ્રઢ બાંધ્યા વિના, ભલે એ મુનિ દિશામાં ચારિત્રની વાત છે, પણ અહીંયા અભિપ્રાયથી એને દ્રઢ આવું દ્રઢ બાંધ નક્કી થયા વિના શુભ યોગમાં કોઈ મધ્યસ્થ નહીં રહી શકે. એને ઉપાદેયતા અંતરમાં ઊંડે ઊંડે આવ્યા વિના રહેશે નહીં. શુભ રાગ રાખવા જેવો છે, પુણ્યાદિ કરવા જેવા છે, એ માન્યતા મિથ્યાશલ્ય છે. હું ને તે હું નહીં, હું રાગ રહીત છું, પૂર્ણ અસંગ છું, એમ અંતરંગ પુરુષાર્થથી એકવાર હાથો લાવો એમ કહે છે. શંકર નામ કર્મના પુણ્ય પણ મારે ન જોઈએ એમ પરદ્રવ્ય પરભાવની હે બુદ્ધિનો સદુપયોગ તો લાવો. પરથી જુદાપણ અને આત્માનો આદર કે શું કાંઈ વાતો હશે? ખાલી વાતો નથી પણ એ ભાવ છે એમ કહે છે. એ કાંઈ ખાલી વાતો નથી. પોતાની વર્તમાન દશા કયા ભાવમાં વર્તે છે તથા કઈ જાતના ભાવ છે એના ભાન વિના પોતે જળની જાત અને પુણ્યની મીઠાશ લીધે છે અને માને છે કે હું દેવગુરુ ધર્મનો આદર કરું છું, રચના છે, ધર્મના બાને પુણ્યના પુણ્યની મીઠાશ વેદે છે, એ તો ખરેખર પોતાને છેતરે છે, પોતે એમાં છેતરાઈ જાય છે. તેને સર્વજ્ઞ પ્રભુએ અનંતાનું મંદિર કસાયના પરિણામ થયા છે. ધર્મમાં ભૂલે છે તે મુખ્યપણે અનંતાનું મંદિર કસાયના પરિણામ. જગતના સંસારના ઉદયના કામધંધાના કુટુંબ પરિવારના પરિણામ જેટલા અનંતાનું મંદિર કસાયના પરિણામ જે છે તે જેટલું નુકસાન નથી કરતા, તેથી વધારે નુકસાન જે ધર્મની બાબતમાં ભૂલે છે અને જે અનંતાનું મંદિરના પરિણામ બદલે છે એમાં સૌથી વધારે નુકસાન થાય છે. હા, બહુ મોટી સજા છે, એની સજા બહુ મોટી છે. ધર્મથી દૂર અનંતકાળ પર્યંત થઈ જાય છે. અનંતકાળમાં જે નથી કર્યું તે સમજણનું કાર્ય કેવું હશે? જે અનંતકાળમાં નથી કર્યું એ સમજણનું કાર્ય કેવું હશે? અનંતકાળમાં જે થયું નથી, કોઈ સાધારણ વાત નથી, સાધારણ લેવી નહીં એને, એ સમજવામાં ઘણો વિવેક જોઈએ, અથવા ઊંડો વિવેક જોઈએ એની અંદર. ઉપર ઉપરથી ચાલનારા એ ખાસ ચેતવા જેવું છે કે ભૂલ ખાઈ જશે, અને ભૂલ ખાઈ જશે તો ધર્મથી દૂર થઈ જશે. આ તો બહુ ઊંડા વિવેકનો વિષય છે, એની ગંભીરતા સમજીને કામ હાથમાં લેવા જેવું છે. નહીતર જેનામાં જેની વાત હોય, મોટામાં મોટી વાત હોય, બધાની ગંભીરતા ગણી લેવી,